જેને કૃપા નિધાન કૃપા કરશે તે જનને સદગુરુ મળશે. મહારાજના સંતોના મહારાજના ભજનોની અંદર પણ શાસ્ત્ર વણાયેલા છે. અહીંયા આ પદની પંક્તિમાં રામાયણ માનસને એની એક સરસ ચોપાઈ હોય દોહો વણાઈ ગયો છે. સુંદરકાંડનો દોહો છે કે બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. ભગવાનની કૃપા વગર સાધુ પુરુષો સંતોની નો સત્સંગ પ્રાપ્ત થતો નથી. અને અહીંયા આગળી હરિદાસજીએ પણ કહ્યું કે જેને કૃપા નિધાન કૃપા કરશે તે જનને તો સદગુરુ મળશે. એટલે પદસંગ્રહમાં કશું જ એવું નથી કે જે નકામું હોય, અને કશું જ એવું નથી કે જે કે આપણા શાસ્ત્ર ગ્રંથોની સાથે સંલગ્ન હોય. બધું જ અને બધી જ પંક્તિઓ કોઈ ને કોઈ રીતે ક્યાં તો ઉપનિષદ સાથે, ક્યાં તો વેદ સાથે, ક્યાં તો ગીતા રામાયણ મહાભારત ભાગવતની સાથે આ બધા દરેક પંક્તિ જોડાયેલી જ છે. એટલે આપણો પદસંગ્રહ એ જ મહારાજનું શાસ્ત્ર અને એ જ આખું સનાતન શાસ્ત્ર. એક પદમાં ગાયું છે કે જે તમે અર્જુનને આપી તે ભક્તિ મને કહેજો. કહો મહારાજમાં એ ભક્તને કૃષ્ણ ભગવાનના દર્શન થયા. જે તમે અર્જુનને આપી કૃષ્ણના અવતારે કૃષ્ણ સ્વરૂપે અર્જુનને જે કઈ ગીતાજીનો બોધ આપ્યો એ અમને કહેજો. પછી બીજું એકાદશનું હારદ લીધું નવજોગીનું વાસે. એકાદશનું હારદ એટલે ભાગવતના એકાદશ સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેય અને નવ યોગેશ્વરોનો સંવાદ છે, જ્ઞાન સંવાદ છે આત્મા વિશેનો. આ જગતની નશ્વરતા અને આત્માની શાશ્વતતા વિશેનો ઘણો સરસ બોધ ભગવાન દત્તાત્રેય નવ યોગેશ્વરોને આપ્યો છે. એટલે મહારાજે પણ પદમાં એ જ ગાયું, એકાદશનું હારદ લીધું નવજોગીનું વાસે. એટલે ત્યાં પણ અનુસંધાન મળે છે ભાગવત સાથે. અને મહારાજના જે સાખીઓ છે, કહો સીતાને કેમ વાલીને કેમ ગોવર્ધન તોળ્યો, અટલ ગોવારીએ ટેક કરી ત્યારે કેમ અતુલ ગોવર્ધન તોળ્યો, પેલા પ્રશ્ન છે ને એનો ઉત્તર આપ્યો છે. સત ચાલ્યા તે સીતા વાલી અહંકાર રાવણ રોળ્યો, શબ્દ ગોવાળીએ ટેક ધરી ત્યારે અતુલ ગોવર્ધન તોળ્યો. કો રામાયણ પણ આવી ગયું, ભાગવત પણ એક જ દોહાની અંદર જે સાખી મહારાષ્ટ્રના શ્રીમુખની વાણી. તો આમ પદ સંગ્રહ આખું જ શાસ્ત્ર સંમત છે, શાસ્ત્ર સંગત છે આપણા સનાતન વૈદિક ધર્મને. મહારાજે કોઈ દિવસ પોતાની જાતને પોતાની વિચારધારાને અલગ કરી નથી ક્યારેય પણ. જે છે તે બધું સનાતન ધર્મની અંદર જ છે, એનીથી બહાર કશું જ નથી. અને એટલા માટે મહારાજે કોઈ સંપ્રદાય નથી સ્થાપ્યો. આજ સુધી કોઈ સંપ્રદાયની અલગતાની કોઈ વાત પણ થવા દીધી નથી. અને એ રામાયણ ભાગવત ગીતા ઉપનિષદ જાનકીદાસજી મહારાજના સમયની અંદર લક્ષ્મણદાસ મહારાજને જયારે 75 વર્ષ થયા સમાધિ લીધે ત્યારે ઉપનિષદોનું સત્ર રાખેલું એક મહિના સુધી. 108 ઉપનિષદો કાશીએથી વિદ્વાન પંડિતો બોલાવી અને એમની પાસે પારાયણ કરી અને એની કથા ગાઈ. એ જ રીતે પુરાણો એટલે તો આપણે પણ સાંભળ્યા છે. એક લક્ષ્મીનારાયણ પંડિત આવતા અને એ પંડિતજી મુનિ નિવાસની અંદર ત્યાં દિવસ દરમિયાન એક પાઠને વ્યાસાસન જેવું બને ત્યાં આખો દિવસ પાઠ કર્યા કરે, સવારથી બપોરે, બપોર પછી સાંજે 3 થી 6 સુધી. પછી આખા દિવસનું જે વાંચન કર્યું હોય એનો સાર મહારાષ્ટ્રીના સાનિધ્યમાં 1 કલાકની અંદર બધો સાર કહી દે. 4 મહિના સુધી ચાલે. રોજ રાત્રે એક એક કલાક જે અત્યારે પણ બેસીએ છીએ. તો આપણે આપણી નાની ઉંમરમાં લગભગ છઠ્ઠા સાતમા માં ભણતાયેલું, પાંચ છ ને સાત, એ ચાર પાંચ વર્ષ આપણે પુરાણો સાંભળ્યા ચાર વખત, બધા અઢારે અઢાર પુરાણો. એટલે ત્યાર પછીથી જાનકીદાસજી મહારાજની તિથિને ઉજવાય ત્યારે આપણા નારાયણદાસજી મહારાજે પણ ચાર વેદના પારાયણ કાશીથી પંડિતો બોલાવેલા અને સભા મંડપની અંદર જ એ બધાની પ્રદક્ષિણા કરવાની અને વિદ્વાન જે પંડિતો બેઠા હોય વેદના એ પાઠ કરતા હોય વેદના. તો આમ મહારાજે પરંપરાની અંદર જ્યારે પણ ઉત્સવ પર્વ ઉજવાય ને ત્યારે ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, ગીતા, ભાગવતની કથાઓ એ તો અનેક થયેલી છે. તો બધાની સાથે રહીને છતાંય એક આત્માનુભૂતિ અને આત્મ ઉપાસના એની ઉપર જ મહારાજ પોતે અત્યાર સુધી વળગી, અને એ વાત આખી જ પદ સંગ્રહની અંદર આપી. તો એમાં ઘણા ભક્તોએ ગાયું, મહારાજના સંતોએ, નિજી સંતોએ પણ એની અંદર ખૂબ ગાયું છે, પણ બધાની અંદર એક જ વાત છે. જેમ અદેસંગ ભગત, એને મૃત્યુ વિશે પૂછ્યું, એની એ જ વાત ઉપનિષદની અંદર નચિકેતાએ પૂછી યમરાજાને કે મૃત્યુ ઉપર વિજય, એ જ વાતને કઠોપનિષદની અંદર સાવિત્રીએ યમરાજાને પકડ્યા કે મૃત્યુ ઉપર વિજય, અને એ જ વાતને અદેસંગ ભગતે ભગતની અંદર ભજનની અંદર કહી દીધી, મરણ તણી ઘાંટી છે મોટી એ ધોકો છે અમને, સાચું સાધન આપો મુજને નિશ્ચય કરી. જો ઉપનિષદો વણાયેલા છે પદસંગ્રહની અંદર, જેમ ઉડા દઈશું ને એમ આપણને આખા પદસંગ્રહની અંદર શાસ્ત્ર ને શાસ્ત્ર જ દેખાયા કરશે, શાસ્ત્રોનું દર્શન થયા કરશે. મહારાજ ક્યારે પણ સનાતન હિન્દુ વૈદિક ધર્મથી સેજ પણ આઘા ગયા નથી, અને આઘા જવા માટે કોઈ પણ વાત કે વિચાર સરખો કોઈને આપ્યો નથી. અને જ્યારે મહારાજે અને લક્ષ્મણદાસજી મહારાજ અને ગુરુ મહારાજ અહીંયા બિરાજતા પર્ણકુટીમાં અને આંબાની છાયા નીચે, અને જે બધો ઉપદેશ આપેલો જ્ઞાન માર્ગનો, શાસ્ત્રોનો બધો, તો એક બ્રાહ્મણ હતા એ પણ જોડે સાંભળવા બેસી જતા અને ઘેર જઈને સંસ્કૃત શ્લોકબદ્ધ કરી દેતા, અને શ્લોકબદ્ધ કરેલું એને પોતે સંગ્રહીને મૂકી રાખે. પછી જયારે મહારાષ્ટ્રીએ સમાધિ લીધી મહાસુદ પૂનમે, ત્યાર પછીથી લક્ષ્મણદાસજી મહારાજને કઈ ઓછું ન લાગે એટલે પેલા પંડિતે એ ગ્રંથનું નામ યોગ રત્ન રાખ્યું, અને સરસ મજાના હજારો શ્લોકો સાથે શ્રી મહારાજની શ્રી વાણી હતી, ગુરુ મુખની વાણી, એ લાવીને લક્ષ્મણદાસજી મહારાજને અર્પણ કર્યું. લો બાપજી, આપણા ગુરુ મહારાજનો શબ્દ દેહ, જેમ ભાગવતને કૃષ્ણ ભગવાનનો સ્વરૂપ કહેવામાં આવે છે એવી રીતે એ યોગ રત્નને કેલો આ મહારાજના વાણીનું, મહારાજનું સ્વરૂપ, એમ લક્ષ્મણદાસજી મહારાજને આપી દીધું. મહારાજશ્રીએ કોઈક દૂરંદેશી વિચાર દ્રષ્ટિથી એને કંઈક પારિતોષિક આપી દીધું, એને જલપ્રવાહ કરી દીધું, આખો ગ્રંથ આખો જલપ્રવાહ કરી દીધો. કોઈ પૂછ્યું કેમ આમ, કે ભાઈ કાલે ઉઠીને આ ગ્રંથના નામે આખો સંપ્રદાય જુદો થાય તો આપણે કઈ જુદા થવું નથી, આપણે તો સનાતન હિન્દુ ધર્મની અંદર જે છે એ જ બધું છે, એ બધું આપણું છે, આ એકલો ગ્રંથ આપણો નથી, બધું આપણું છે. એટલે એવી કોઈ ભૂલ ભવિષ્યમાં ન થઈ જાય એટલે લક્ષ્મણદાસજી મહારાજે એ ગ્રંથ આખો ને આખો જલપ્રવાહ. આપણા હાથમાં તો કશું પણ, એ જે બ્રાહ્મણના ઘરની અંદર એના પિતા પછી શરીર શાંત થઈ ગયું, તો એના દીકરાને પછીથી છૂટક છૂટક જે કઈ શ્લોકોને ટુકડા મળ્યા એને ભેગું કરીને ફરી પાછું લગભગ 500-600 શ્લોક સંસ્કૃતમાં આજે પણ છે. એનો એક નાનો ગ્રંથ બનાવી અને તૈયાર કર્યો. અને તે જમાનાની અંદર જયરામદાસજી મહારાજ કે એસે તો એને ફરી પાછો આપ્યો, છપાવીને આપ્યો. તે બધું લઈને મહારાષ્ટ્રીને ખાડો ખોદાવી એને જમીન ભૂમિદાહ કરી દીધો. પણ એમાંથી 5-25 કોપીઓ જે નીકળી ગયેલી એ અત્યારે ઉપલબ્ધ છે. એની અંદર પણ મહાભારતની અંદરના શાંતિ પર્વના અમુક શ્લોકોનું અનુસંધાન છે. એટલે કહેવાનું તાત્પર્ય કે આ બધામાં મહારાષ્ટ્રીએ ક્યાંય અલગતાવાદ સંપ્રદાયવાદને સહેજ પણ પોષવા દીધો નથી. અને જાનકીદાસજી મહારાજ પણ કહેતા કે પદ સંગ્રહની અંદર બધા જ શાસ્ત્રો આવી જાય છે, એને ભણી લો ને એને વાંચો, પછી બાર બીજા કોઈ શાસ્ત્રને વાંચવાની જરૂર નથી. સાંપ્રદાયિક રીતે નહીં, હા, એક વાસ્તવિક દર્શન કરાવ્યું. અને દર્શન અત્યારે આપણે કરીએ છીએ કે અહીંયા આગળ હરિરામજી મહારાજ બોલ્યા કે જેને કૃપા નિધાન કૃપા કરશે તે જનને તો સદગુરુ મળશે. કેટલી સરસ, કેટલી સ્પષ્ટ વાત. રામાયણના સુંદરકાંડની ચોપાઈ આવી ગયું. અને રામાયણ ક્યાંથી આવ્યું? તો વાલ્મીકી રામાયણમાંથી આવ્યું, આપણા શાસ્ત્ર ગ્રંથ. જેને કૃપા નિધાન કૃપા કરશે તે જનને તો સદગુરુ મળશે, બિનુ હરિ કૃપા મિલહી નહીં. ભગવાનની કૃપા સિવાય સાધુની સોબત થતી નથી. બીજા બધાની ઘણાની થાય, જુગારની થાય, શરાબીની થાય, કુટેવાળાની થાય, પાન મસાલા વાળાની થાય, ચા વાળાની થાય, બધાની થાય. પણ સાધુ સંતની સોબત તો ભગવાનની કૃપા હોય એને જ થાય છે, તો જ એ સત્સંગ મળે. અને બિનુ સત્સંગ અને હરિકથા, ભગવાનની કથા વગર સત્સંગ નથી થતો. તેહી બિનુ મોહ ન જાય. ભગવત કથાના સત્સંગ સિવાય મોહ છૂટતો નથી. મોહ ગયે બિનુ રામ પદ. અને જ્યાં સુધી મોહને આસક્તિ ન ટળે ત્યાં સુધી ભગવાનના ચરણમાં પ્રીતિ નથી. હોય એને દ્રઢ અનુરાગ. ભગવાનના ચરણોમાં દ્રઢ અનુરાગ મોહ છૂટ્યા વગર. પણ એક વસ્તુ છે કે માનવ જીવનની અંદર જેમ એ પસાર થતો જાય, પસાર થતો જાય, જેમ એક ટ્રેન પહેલા સ્ટેશનેથી ઉપડી પછી સ્ટેશનો છૂટતા જાય, છૂટતા જાય, છૂટતા જાય, છૂટતા જાય, આખરે પોતાના ડેસ્ટિનેશને પહોંચવાની જ છે. એમ માનવ જીવનની આ ટ્રેન પણ ઘણા બધા અનુભવોના થોડા 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 સ્ટેશનો છૂટતા જાય, છૂટતા જાય, કે બધા સ્ટેશનો જતા રહ્યા, એટલે એમાંથી રસ છૂટતો જાય. જેમ જેમ સ્ટેશનો નીકળતા જાય એમ આસક્તિ મોહ બધું છૂટતું જાય, રસ છૂટતો જાય. જોયું હવે બધું જોઈ લીધું. તમે અહીંયાથી હરિદ્વાર 2-4-5 વાર ગયા અને પછી હરિદ્વારમાં જાવ, જોઈ ભાઈ જોયેલું છે, હવે બેહો બધું જોયેલું છે. એટલે અનુભવે, જીવનના અનુભવે આસક્તિઓ આપોઆપ છૂટતી જાય, પછી એમાં રસ ન રહે. ભોગોમાં, વૈભવોમાં, વાસનાઓમાં આપોઆપ ઉંમર થતી જાય, સમજણ આવતી જાય, એમાં છે શું? ઇન્દ્રિયો દે છે બહુ દુઃખ રે, એમ કયું અંદર આવશે. તો આમ મહારાજ બહુ સ્પષ્ટ કહ્યું છે, આ ભોગોની અંદર કયું સુખ છે, ઇન્દ્રિયો દુઃખ આપે છે. આટલો સરસ સ્પષ્ટ ઉપદેશ પોતાના અનુભવનો આપ્યો. તો માનવ જીવનની અંદર પણ ટ્રેનની માફક રસ છૂટતા, જેમ સ્ટેશનો છૂટતા જાય, એમ વ્યામોહ અને રસ છૂટતા જાય ધીરે ધીરે. તમને અનુભવ થયો છે કે નથી થયો? આમાંથી કોઈ અનુભવ થાય છે? થાય છે. નાના બાળક રમકડા ખૂબ રમ્યા કરે, એને એનું રમકડું તો ઝૂંટવી લે તો રડી નાખે. બસ આપો આ એ રમકડું પાછું મળે તો જ છાનું રહે. અને આજે રમકડાને તમે હાથમાં ચાલો જોઈ, વ્યામો છૂટ્યો કે નહીં? ગાડી આપણી આગળ નીકળી ગઈ, સ્ટેશન છૂટી ગયું. એ રીતે ક્રિકેટ રમવા વાળા હોય, બહુ રસ હોય, બહુ રસ હોય, રમતા હોય, પણ એ સમય આવે સ્ટેશન પાછળ રહી જાય અને ગાડી આગળ નીકળી જાય. એમ જીવનના સ્ટેશનો છૂટતા જાય, એમ વ્યામોહ આસક્તિ દૂર થતી જાય અને ધીરે ધીરે એ પરિસ્થિતિ આવી જાય કે બસ હવે તો શાંતિથી બેસવું છે. અમે બહુ કર્યું, અમે ફેક્ટરી, વ્યાપાર, ખેતી, બધો ધંધો બહુ ચલાવ્યો, હવે તમે અંબારો લો. કેમ? એક વખત છૂટતું નહોતું, ભાઈ ખેતી તો મારે જ કરવાની, વેપાર ધંધો મારો છે, એનો કસબ હું જાણું, પણ સમય આવે તારે હવે શરીર કામ નથી આપતું, તમે કરો, જરૂર પડે સલાહ લઈ લેજો. અનુભવ માણસને ધીરે ધીરે બધું છોડાવે, ભોગો, પ્રવૃત્તિ, આસક્તિ બધું, અને આખરે માણસનું મન ત્યાં જઈને ઉભું રહેશે કે હવે તો શાંતિથી ઈશ્વર સ્મરણ ભજન થાય, એથી વિશેષ કઈ નથી જોઈતું. અને એટલે સુધી આવે પછી તો 100 વર્ષની ઉપર થાય ને ત્યારે શરીરમાં પીડા ઉત્પન્ન થાય, અને એટલે સુધી ઉત્પન્ન થાય કે આ તો આ શરીર છૂટે તો સારું, બહુ બોજરૂપ લાગે છે, હવે સહન નથી થતું. 107 વર્ષના માજી વિદ્યાનગર થી કાયમ ફોન પેલા આવતા, ત્યાં બહુ મજાના માજી, 107 વર્ષે ભજન ગાય ફોન ઉપર, આપણને સંભળાય નહીં, બેઠા ગાતા હોય 100 વર્ષ દરવાજે સંભળાય, એટલો બધો એટલો મીઠો અવાજ. કે હે બાપુ હવે ક્યારે લઈ લેશો, કાઠિયાવાડી હતા, હવે નથી, હવે આ શરીર નથી સહન થતું. આમ એ લેહકો પણ એટલો સરસ, આમ સ્પષ્ટ, પણ પાછા એટલી ઉંમરે એમનો આનંદ ના જવા દે. ભજન ગાવા બેસે ઘરમાં બધા, બપોરમાં એ થઈ ગયા હોય, કોઈ સ્કૂલે ગયું, કોઈ નોકરી ધંધે ગયું, અને પેલી દીકરાની બહુ છે તે બીજું કઈ કામ કરતી હોય, તો બેઠા બેઠા ભજન ગાય, હવે કેટલી યાદશક્તિ. 100 વર્ષ, 106 વર્ષની ઉંમરે યાદશક્તિ કેટલી બધી, પણ શરીર પ્રત્યેનો ભાવ છૂટી ગયો, આસક્તિ મોહ છૂટ. એમ એ ગાડીની માફક જેમ સ્ટેશનો છૂટતા જાય, જીવનના સ્ટેશનો છૂટતા જાય, એમ આસક્તિ મોહ બધું છે. અરે સ્વભાવમાં પરિવર્તન આવી જાય ને, અનુભવે સ્વભાવની અંદર પણ પરિવર્તન આવતા જાય. બસ થઈ, જોઈ લીધું, કેવા કેવા સ્વભાવ હોય તો બદલાઈ જાય. એની પાછળ એક આ અનુભૂતિ, જીવનનો અનુભવ છે. તો જેને કૃપા નિધાન કૃપા કરશે એ જનને સદગુરુ મળશે. હરિદાસ હરિમા તે મળશે, હરિદાસ હરિમા તે મળશે. કેટલો સરસ હરિદાસજી મહારાજના સંત છે, આગળ હતા એમણે કહ્યું, બસ પછી પોતે પોતાના ભાવમાં જ ભળી જાય, એને આત્મભાવ આવી જાય, પછી શરીર ભાવ પણ ન રહે, શરીરની ઉપરના જે શોખ હોય ને એ પણ ધીરે 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 ઓછા થતા જાય. બવે જોડ્યું, બવે કપડા પહેર્યા, બવે ચોપડ ચોપડ કર્યું, હવે આપોઆપ છૂટી જાય. ઘણા ને એવી આદત હોય છેક છેલ્લે સુધી ના છૂટે, બધું જ આમ અપ ટુ ડેટ થઈને બહાર નીકળે, આમ કરચલીઓ પડી ગઈ હોય છતાં જોયા હોય નીકળે, જાણે કે રંગ રોગાન બરાબર હોય, અને એ વિચિત્ર લાગે પણ પાછું. તો આત્માની અંદર ભાવ ભળે તો જ દેહાધ્યાસ છૂટે છે. એના માટે કહ્યું દેહ દમન ટળ્યા, પહેલી પંક્તિ તો આપણી રહી ગઈ, દેહ દમન ટળ્યા, કેમ કે સદગુરુ મહારાજ મળ્યા છે. ધન્ય સદગુરુ સ્વામી મારે ધોકો ભાગ્યો. કેટલો સરસ ભાવ છે હરિદાસજીનો કે બાપજી અમારે જે કઈ કરવાના, જપ તપ કરવાના હતા ને બધા અમારે તો ઉઘરી ગયા. એક બાજુ કેમ અમે ધન્ય બન્યા, આપ મળ્યા પછીથી ધોકો ભાગ્યો. જે પેલું આગળ કહ્યું ને અદે સંગે, આ મોટો ધોકો છે મૃત્યુનો, એ જતો. ત્યાર પછી તો અનેક પ્રકારની આપત્તિઓ પણ, વિટમણાઓ જીવનની દૂર થઈ ગઈ, धन्य सदगुरु स्वामी रे धोको भाई समस्याओ जीवन की समस्याओ गुरु महाराज आप मळ्या पछी मन मा अने स्वभाव मा एवं परिवर्तन आवी गयु कि आखी विचारसरणी बदलाई गई आखी जीवन जीवानी पद्धति बदलाई गई। वालिया ने नारद जी गुरु गुरु तरीके मळ्या मळ्या गुरु नारद ने सुख राशि तो टी तत्ण मय चौरासी चौरासी ना फेरा मटी गया। वाल्मीकि ने वालिया ने वाल्मीकि बनायो लुटारा माथी ऋषि बनायो अने पेला वालिया नी 84 लाख नी जे जन्म मरण नी घाटी तूटी गई। धन्य सत गुरु स्वामी रे धोको भाग्यो हमारी आटली बड़ी समस्याओ गुरु महाराज आप मळ्या અને બધી દૂર થઈ ભાગી ગઈ એ વિસારે પડી ગઈ। અમારે એની તરફ હવે ચિંતા જ નહીં કરવાની કેમ ગુરુ મહારાજ મળ્યા છે। સામાન લઈને નીકળીએ પરગામ જવા માટે અને ગાડીમાં બેસી જઈએ અને સામાન જો માથે લઈને બેસે તો લોકો મૂર્ખ કે એટલે ગાડીમાં બેઠો છે માથે પણ એક બાજુ મૂકી નિરાતે સુઈ જઈએ સ્ટેશન આવતા ઉતરીશું એમ ગાડી ની અંદર સામાન તો આપણી જોડે જ આવવાનો છે આપણે જઈ શકવાના છે એમ મહારાજ ને આપણે સોંપી દીધી ચિંતા એટલે મહારાજ ની સાથે આપણે જ્યાં પહોંચવાના છે ત્યાં આપણે પહોંચવાના છે। પણ બધી જ વિટંબણાઓ બધી જ આપત્તિઓ મહારાજ ને પ્રાપ્ત થયા પછી અમારી દૂર થઈ ગઈ। જે સમસ્યાઓ હતી એ અમારી સમસ્યાઓ કારણ કે મહારાજ સ્વયં બેઠા હોય અને પોતાના શિષ્યની દુર્ગતિ થવા દે ખરા ગમે તે રીતે એને પાછો ખેંચી લાવે। રમણ મહર્ષિ કે વ્યાઘ્રે ઘરસેલો મૃગ કે મનાશે વાઘના મોઢામાં શિકાર તરીકે પેસી ગયેલું કોઈ પણ પશુ હોય એ છટકી ના શકે એમ ગુરુના જ્ઞાન પંજામાં આવેલો શિષ્ય એને છૂટવું હોય તોય ન છૂટવા દે ક્યાં ખોટે રસ્તે જતો રહેશે અને પાછો વાળી લાવવો ગમે તે રીતે પાછો વાળી રજબ કરીને એક સંત થઈ ગયા એના ગુરુજીને ત્યાં ભણવા ગયેલા અને ભણવા ગયા ત્યાં પછીથી એના માતા પિતા એને લેવા આવ્યા કે અમારે તો પરણાવો છે તમને નથી આપવા ગુરુએ ઘણી ના પાડી માતા પિતા પરાણે લઈ ગયા પેલા રજબને જવું પડ્યું નક્કી લગ્ન નક્કી થયા વરઘોડે ચડ્યા અને ગુરુ મહારાજ ને એ અંદર કે આને વ્યાઘ્રે ગ્રસેલો મૃગ કેમ ના હશે એને જવા કેમ દેવાય તે વાત તે ગાત તે વરઘોડો જતો હતો અને રજબ માથે ફેટા બાંધી હાથમાં લઈ તલવાર અને ઘોડા ઉપર બધાની વચ્ચે ગુરુ મહારાજે એ જવાની રસ્તીની ટેકરી ઉપર થઈ ઉપર ચડી અને એની હામું જોયું હાથ ઊંચો કરીને રજબ તે ગજબ કિયા અને સિર પર બાંધ્યા મોર આયા થા હરિભજન કો ના કિયા નરક કી ઠોર એટલે રજબ આમ જોઈ જોયું ઓહ ગુરુજી ઉભા છે તરત જ લાઈટ ચાલુ થઈ ગઈ ઘોડેથી કૂદકો મારી ઉતરી પડ્યા બીજો એક પિતરી હતો એને માથે મોડ પહેરાઈ દઈ પેલો હાર પહેરાઈ દઈ ઉપર ચડાવીને પોતે ત્યાંથી ભાગી ગયા ગુરુ છોડે જે જીવ ને સ્વીકારી લીધો અપનાવી દીધો ને પછી એને છોડે તો એમ હરિદાસજી મહારાજ પણ કે છે આપણા બધા માટે ધન્ય સદગુરુ સ્વામી અમે છૂટવા ઈચ્છીએ તો તમે અમે અમને છૂટવા ના દો ધોકો ભાગ્યો અમારી જે સમસ્યાઓ હતી એ બધી સમસ્યાઓ ગુરુ મહારાજ ને મળતાની સાથે દૂર થઈ ગઈ।